સાધુઓની દુર્લભતા અને એમની વિપરીત વૃત્તિ. મૂળ વિષય શું છે? સાધુઓની દુર્લભતા અને વિપરીત વૃત્તિ. અને હમણાં આપણે જે છેલ્લી અમુક ગાથાઓ જોઈ રહ્યા છે એમાં આપણો વિષય ચાલે છે કે કેવી રીતના ઈચ્છાથી જીવને દુઃખ થાય. જો જરા એક બે ગાથાઓ આગળ આપણે ફરાવશું તો આપણને એનો આઈડિયા આવશે. અહીંયા એક તો ગાથા જરા ઉછળી છે. હમાયંગે યહાં સે 151 કે ટાઇટલ છે. 151 ના ટાઇટલથી આપણે જોશું જરા. 151 નું ટાઇટલ છે અયાચક વૃત્તિ ધારણ કરવાની પ્રેરણા. અયાચક વૃત્તિ ધારણ કરવાની પ્રેરણા. યાચના ન કરવી જોઈએ, કેમ કે યાચનાથી એટલે ઈચ્છાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. પછી જો 152 કોણ દીન ઓર કોણ અભિમાની. અમારે દીન કોણ છે અને અભિમાની કોણ છે એનું ડિટેલ આપણે જોઈએ તો જે યાચના કરે છે એ જ દીન છે એવી રીતના ત્યાં લખેલું છે. યાચક કા ગૌરવ દાતા મે ચલા જાતા હે 153. જે યાચના કરે છે એનો ગૌરવ, એનું માન, એની પ્રતિષ્ઠા એ દેનાર છે એમાં વયું જાય છે. પછી જો આગળ 154 વાંછક ઓર અવાંછક ની સ્થિતિ. શું કહો છો
ફરીથી?
વિપરીતતા એટલે કઈ? હા, એ જે ભ્રમને કારણે જે મોહ થાય છે એ તો
આખું આચરણ વિપરીતતા.
અચ્છા, મુનિરાજની વાત કરો છો. મુનિરાજનું આચરણ કેવી રીતના?
હા,
હા હા જો હમણાં આપણે આજની જે ગાથા લઈશું ને એનું બધું ભણાઈ જશે. આ થોડું ખાલી એક બેકગ્રાઉન્ડ બાંધીએ છે એટલે એમાં આપણે એક ખાલી ટોપિક શું ચાલે છે ખ્યાલ આવે. બરાબર, જો મુનિરાજની વાત ચાલે છે પણ એ જ વસ્તુ આપણા ઉપર પણ લાગુ પડે છે કે આ વાંચક અને અવાંચકની સ્થિતિ કેવી હોય છે. મુનિરાજ તો વન જંગલમાં આચરણ કરતા હોય અને એમને એક ખાલી જે આહાર માટે એ નગરમાં આવે, બાકી તો પોતાના આત્માના અનુભવમાં મસ્ત હોય, પણ એના સિવાય જો એમને કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય, આપણે આગળની ગાથાઓમાં પહેલા થઈ ગયું છે વાત કે મંદિર બનાવવાનો વિકલ્પ હોય, કોઈ નવા આ ગામમાં આમ થવું જોઈએ, અહીંયા આ તીર્થક્ષેત્ર પર આમ થવું જોઈએ, જો એવા વિકલ્પ પણ કોઈ મુનિરાજને હોય તો એ વિકલ્પ પણ વાંચક વૃત્તિ છે. એ પોતાના અંદર આત્મામાં જેને સુખ નથી ભાસ્યું, આત્માનો અનુભવ જેને નથી, એને બહારમાં આવા બધા કાર્ય કરવાના વિકલ્પો આવે જ છે. તો આવી વૃત્તિ જે છે એ મુનિરાજને તો યોગ્ય નથી જ. પણ હવે આપણી વાત લો, આપણને અંદર આત્મામાં જ્યાં સુખ અને શાંતિ નથી ભાસી, તો આપણે પણ તો બહારના બધા પ્રપંચોમાં દોડાદોડી કરીએ છીએ ને, પૈસા કમાવા જવું, અહીંયાથી કંઈક નવું સારું કંઈક જમવા જવું, કંઈક નવું એક્સપ્લોર કરવા જવું, કંઈક નવી જગ્યાએ વેકેશન કરવા જવું, કેમકે બહારમાં સુખ ગોતવાની વૃત્તિ એ જીવની અનધિકારની છે. અને આ વાંચક વૃત્તિ એટલે કોઈ માંગે છે એવી વાત નથી અહીંયા, આ બહારમાં જીવને સુખરૂપ ઈચ્છા હોવી તો કોઈ પરપદાર્થથી મને સુખ થશે એ પણ વાંચક વૃત્તિ જ છે, એ પણ એક જાતની માંગણી જ છે. ખ્યાલ આવે છે કે જો એની વાત આપણે કરીએ છીએ, થોડું હજી બેકગ્રાઉન્ડ બાંધીને પછી મૂળ વિષય પર આપણે આવશું. જો 154માં આપણે જોયું વાંચક અને અવાંચકની સ્થિતિ, 155 દરિદ્રતા કી શ્રેષ્ઠતા. જો આ લાસ્ટ બધી ગાથાઓમાં હમણાં આપણે જે ચર્ચા થઈ, મારે જો એકાદ વસ્તુ અહીંયાથી વાંચવી છે, આપણે 154ની ગાથાનો અર્થ વાંચીએ. ભાઈ 154ની ગાથા કા અર્થ, જો અહીંયા વાત શેની ચાલે છે કે જીવને ક્યાં સુખ ભાસે છે અને જ્યાં એને સુખ ભાસે છે ત્યાંથી એને સુખ મેળવવાની ઈચ્છા થાય જ છે, એ જ એની વાંચક વૃત્તિ છે. વાંચક એટલે માગણી કરવી. જેવી રીતના ગરીબ છે તો ગરીબને ક્યાં સુખ ભાસે છે, કે ભાઈ ભૂખ લાગી છે તો એને ખાવાનું જોઈએ છે, એને ત્યાં સુખ ભાસ્યું છે માટે ખાવાનાની માગણી કરે છે. હવે એ ગરીબ છે, એની પાસે એવા ધન આદિ સંયોગ નથી કે ખરીદી શકે. આપણે લોકો કઈ રીતે ગરીબ છે કે એ બધા સંયોગો તો છે, પણ એ સંયોગોને ખર્ચીને પણ એ પુદ્ગલ આદિમાંથી સુખની માગણી કરીએ છીએ. માગણી કરીએ છીએ ગુરુદેવ શ્રી કહે ને કે જેની પાસે ઓછા પૈસા એ નાનો માગણ, જેની પાસે વધારે પૈસા એ મોટો માગણ. આ માગણ એ વસ્તુ ક્યાંથી આવી કે જે જીવને બહાર પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે એ બધા માગણ જ છે. ખ્યાલ આવે છે કે જે જીવને બહાર સુખ બુદ્ધિ છે તો ત્યાંથી એને સુખની ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ જ વાંચક વૃત્તિ છે. જો એને જ રિલેટેડ આપણે અહીંયા અર્થમાં વાંચીએ છીએ, 154ની અર્થ, જેને ગ્રહણ કરને કી ઈચ્છા હૈ, મળ્યું ને અર્થમાં, જેને ગ્રહણ કરને કી ઈચ્છા હૈ વે જીવ અધોગતિ પ્રાપ્ત કરતે હૈ, ઓર જેને ગ્રહણ કરને કી ઈચ્છા નહીં હૈ વે ઉર્ધ્વ ગતિ કો પ્રાપ્ત કરશે. જો આ થોડું કડક વાત છે, પણ સંસારના આ કર્મ સિદ્ધાંતો છે ને, કર્મના પણ એવા નિયમ છે, કર્મમાં પણ એવો નિયમ છે કે સમજો કે પુણ્યનો ઉદય કોઈને છે, સમજો પુણ્યનો ઉદય કોઈને છે અને એમાં આપણને કંઈ સહયોગ મળ્યા, સમજો સારા કપડાં મળ્યા, કંઈ ગાડી મળી સરસ, એને ભોગવવાની જેની ઈચ્છા છે એને પાપ બંધાય છે. જેને એ સંયોગો ભોગવવાની ઈચ્છા છે એને પાપ બંધાય છે, અને જેને એ સંયોગોમાં એ તો પછી રહે. જો ભોગવવાની ઈચ્છા એટલે કે ત્યાંથી સુખ મળે, મને મળી શકે છે, એ માન્યતા તો મિથ્યાત્વ છે સીધું. પણ આ જે કોઈને પુણ્યનો ઉદય છે, એ પુણ્યના ઉદયમાં એને ભોગવવાના પરિણામ એ પાપના પરિણામ છે, એને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે કે ભાઈ એ પુણ્યના ઉદયમાં પાપ બંધાય છે એમ. મને કહો જે સ્વર્ગના ઇન્દ્ર હોય એટલે જે દેવો હોય એ સ્વર્ગની ગતિ કોના ઉદયમાં મળે? પુણ્યના ઉદયમાં કે પાપમાં? પુણ્યના ઉદયમાં મળે, બરાબર. હવે એ પુણ્યના ઉદયમાં આખું જીવન ત્યાં પુણ્યને ભોગવે છે, પછી એની નેક્સ્ટ ગતિ કઈ થાય? ઉપરનું હજી સ્વર્ગ થવું જોઈએ ને, કે જે સપોઝ ફર્સ્ટ સ્વર્ગથી વધારે પુણ્ય બાંધે તો હજી ઉપર જવા જોઈએ. એની બદલે ક્યાં આવે છે? એ નીચે આવે છે, એ નીચેની ગતિમાં આવે છે. કેમ કે ત્યાં પણ એ પુણ્યના ઉદયમાં પણ પાપ બાંધે છે. ખ્યાલ આવ્યો કે? તો એવો કર્મ સિદ્ધાંતનો નિયમ છે કે જેને પુણ્યને ભોગવવાની ઈચ્છા છે તો એ પાપ જ બાંધે છે, અને જે એ પુણ્ય હોય કે ના હોય પણ એમાં એ સમતાભાવ ધારણ કરે છે, એ ભોગોની વાંછા નથી કરતા, તો એને એવા પુણ્ય બંધાય છે કે ઓલું સામેથી મળે છે. ખ્યાલ આવે? સમજો કે મને ખૂબ ઈચ્છા હોય કે હું અમેરિકા જાઉં, ફોર એક્ઝામ્પલ. જેને એવી ખૂબ ઈચ્છા હોય એ એવા તીવ્ર કર્મ બાંધે છે કે કદાચ એને અમેરિકા મળી પણ જાય. ખ્યાલ આવે છે? કેમ કે કુદરત એવા ભાવો સાથે બંધાયેલી છે, જેવા જેવા ભાવ થાય એવા એવા કર્મ બંધાય. પણ ત્યાં કંઈક કીડો મકોડો કંઈક થઈને ત્યાં અમેરિકામાં ઉત્પન્ન થશે. તો આવી જે વાંછા જે જીવોને છે એને એ જાતના જ ભાવો બંધાય છે. ખ્યાલ આવ્યું કે નહીં? આ તો એક ઉદાહરણ લીધું, પણ બાકી આપણું થોડા જે સિદ્ધાંત છે એનાથી થોડું જુદું છે ને, કે જે જે જીવોને જે જે સંયોગોની ઈચ્છા છે એ સંયોગોની જેની તીવ્ર ઈચ્છા છે તો એને એ જાતના પાપ બંધાય છે. જો અહીંયા એનું એક્ઝામ્પલ કેવી રીતના આપ્યું કે જેને કંઈક ગ્રહણ કરવાની ઈચ્છા છે તો એક તરાજુ હોય ને, જે બેલેન્સ હોય ને, એના જેવું એક્ઝામ્પલ આપ્યું કે બેલેન્સમાં જેને ઈચ્છા છે એને જો એ મળી ગયું તો એ નીચે જાય છે, એ તરાજુનું બેલેન્સ એ સાઈડ નીચે જાય છે, અને જેને એ સંયોગ હટી ગયો તો એ ઉપર જાય છે. એટલે જેને એ જાતને ગ્રહણ કરવાની ઈચ્છા છે તેનું પગલું હંમેશા અધોગતિ તરફ જાય છે. ચલો આગળ વધીએ. હવે જો આજે આપની આજની ગાથા ઉપર આપણે આવીએ છીએ, 156, આશારૂપી ખાઈની અગાધતા. આશારૂપી ખાઈ કી અગાધતા. જો ધનવાન સે યાચના કરને વાલો કી આશારૂપી ખાઈ કેસી હૈ યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. જો થોડું અનુસંધાન બાંધીએ આની પહેલાની જે ગાથા હતી 155, એમાં એમ કીધું કે કોઈ જીવ ધનવાન બનવા માંગે કે હું બીજાને દાન આપી શકું એટલે હું ધનવાન બનું, તો ત્યાં પછી કોરિલેશન શું આપ્યું? ભાઈ ધનવાન ગમે તેટલો ધનવાન કેમ ન હોય, એની પાસે એટલા સંયોગો ક્યારેય નથી આવતા કે બધા જ યાચકોની ઈચ્છા પૂરી કરી શકે. કેમ કે વિશ્વમાં યાચકો તો ઘણા છે અને સંયોગો લિમિટેડ છે, તો એટલા ક્યારે પોસિબલ નથી કે બધા યાચકોની ઈચ્છા પૂરી કરી શકે. એના કરતા તો તું પોતે જ ધનવાન થવાની ઈચ્છા છોડી દે ને, અને તું પોતે જ સમતાભાવમાં રહે એવું 155 કીધું. એટલે હવે જો અહીંયા 156 શું કહે છે કે ધનવાન સે યાચના કરને વાલો કી આશારૂપી ખાઈ કેસી હૈ. જો ગાથા આપણે લઈએ છે, નિધિયો દ્વારા ભી નહીં ભરતી જો અગાધ આશા કી ખાન, વહ જિસ ધન સે ભર જાતી હૈ વહ સચ્ચાનંદ સ્વાભિમાન. આ આશારૂપી ખાઈ કેવી છે કે તમે ગમે તેટલું એમાં વસ્તુઓ નાખો પણ ક્યારેય ભરાતી નથી. આપણે એક પૂજામાં આવે છે, દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં, યુગ યુગ સે ઈચ્છાથી સાગર ને પ્રભુ ગોતે ખાતા આયા હું. એ આખી હા ઈચ્છાથી ખાઈ ખૂબ ભરી. દેવશાસ્ત્ર ગુરુની પૂજા છે ને યુગલજીની, એમાં છે. તો ઈચ્છાની ખાઈ કેવી છે કે એમાં તમે ગમે તેટલા સંયોગ નાખો પણ હંમેશા ખાલી જ રહે છે. એ એના માટે આઈ થિંક 6 ઠાણામાં પણ એક એવી ગાથા છે કે જેટલું અંદર નાખીએ એટલી એ વધારે ઊંડી થાય છે. જો એના માટે મેં એક રેફરન્સ કાઢીને રાખ્યું છે, આપણે મોક્ષનાથ પ્રકાશકમાંથી પણ થોડુંક અહીંયા વિષય આજે લઈએ છે, એને રિલેટેડ જ છે, એટલે અહીંયા આપણે એક ટોપિક કાઢ્યો છે. જો આ મોક્ષનાથ પ્રકાશક અધિકાર ત્રીજો છે, એ ત્રીજા અધિકારમાં ચારેય ગતિના દુઃખોનું વર્ણન કર્યું. હવે એના પછી દુઃખોના સામાન્ય સ્વરૂપનું વર્ણન કરે છે કે હવે કોઈ પણ ગતિ હોય દુઃખોનું સામાન્ય સ્વરૂપ કેવું છે, તો એનું વર્ણન અહીંયા કરે છે. ભૈયા મોક્ષમાં પ્રકાશક જરા નિકાલ્યો, જો સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ આની પહેલા ચાર ગતિના દુઃખોનું વર્ણન કરીને આવ્યા છે, બરાબર, કે મનુષ્ય ગતિમાં શું દુઃખ, તિર્યંચમાં શું દુઃખ આદિ. હવે જો શું કહે છે, એ પ્રમાણે પર્યાય અપેક્ષાએ દુઃખનું વર્ણન કર્યું. પર્યાય અપેક્ષા એટલે કે કોઈ જીવ કોઈ પર્ટિક્યુલર ગતિમાં છે તો એ પર્યાયમાં એણે કેવું દુઃખ ભોગવ્યું એનું વર્ણન કર્યું. હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ કે આ જીવને સંસારમાં દુઃખ છે જ શું, એ જીવને પ્રોબ્લેમ શું છે, ગતિમાં તો એ જીવે છે ને શાંતિથી, એને ત્યાં જે સંયોગો મળ્યા ભોગવે છે, તો એને દુઃખ શું છે, તો જો અહીંયા શું કહે છે, દુઃખનું લક્ષણ આકુલતા છે અને આકુલતા ઈચ્છા થતા થાય છે તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છા હોય છે. કોઈ પણ જીવને કોઈ પણ ભાવમાં દેવગતિ હો કે નરક હો કે તિર્યંચ હો કે ગમે તે હો, એ જીવને દુઃખ શેનું છે કે હંમેશા એને અંતરમાં આકુરતા એટલે અશાંતિ રહ્યા કરે. એ અશાંતિ શેને કારણે છે, કે જેટલી એ જીવને ઈચ્છા છે એટલા સંયોગો એને પ્રાપ્ત થતા નથી. જો એને ચાર પ્રકારની ઈચ્છાનું વર્ણન કર્યું છે, બહુ સુંદર ટોપિક છે, એમાં આપણે ડિટેલમાં નથી જવું ઈચ્છાઓના, એટલે હમણાં એને નથી વાંચતા, થોડું સ્કીપ કરીને આગળ વધીએ છે, પણ એ મૂળમાંથી વાંચવા લાયક છે કે કઈ કઈ પ્રકારની જીવોને સામાન્ય રીતે આ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ટાઈપ ઓફ ભવ, ખ્યાલ આવે ને, તો જીવને સામાન્ય રીતે કઈ પ્રકારની ઈચ્છાઓ થાય છે અને એને કારણે જીવ કેમ જીવે છે. મારે જે બતાવવું છે થોડુંક આગળ વધ્યું ભૈયા, નેક્સ્ટ પેજ પે સેકન્ડ પેરેગ્રાફ જોયે ને, એને જગત સુખ માને છે, બરાબર ને, હા, એને જગત સુખ માને છે. એને એટલે કોને, કે જે ઈચ્છા ઉત્પન્ન થઈ એના પછી જે સંયોગો મળ્યા એને જગત સુખ માને છે. જો આમાં ટોડરમલજીએ એક બહુ સરસ માર્મિક વાત કીધી છે કે સમજો આપણને ખૂબ ભૂખ લાગી હોય, તીવ્ર ભૂખ લાગી હોય, અને સમજો કે આપણી એકદમ ભાવતી કોઈ રેસીપી હોય, વાનગી એકદમ ગુલાબજાંબુ કે ગમે તે, એની એકદમ સરસ મજાની સુગંધ આવે તો જીવને સુખ થાય છે કે દુઃખ, બોલો, સુખ કે દુઃખ? એક સુખનો આભાસ છે કે આ મને મળશે તો મને સુખ થશે. હવે સમજો કે એને જેને તીવ્ર ભૂખ લાગી છે અને ખૂબ ઈચ્છા છે ખાવાની, અને એને ગુલાબજાંબુ ખાવાની જ ઈચ્છા છે, અને સમજો એને હાથમાં મળી જાય, હજી ખાધા નથી હાથમાં મળે, તો સુખ કે દુઃખ? હા, સુખ કે દુઃખ? હજી સુખનો આભાસ જ છે ને, હજી ખાધા નથી. ચલો સમજો, હવે એને ખાધા, એને એનો સ્વાદ લીધો, હવે વિચારતો નથી કે મને ઈચ્છા હતી કે આમ હતું, અત્યારનો તો શું કરે છે, એનો બસ સ્વાદ લે છે, સ્વાદ લે છે ને, મોઢામાં પડ્યા છે અને એકદમ આમ આનંદથી સ્વાદ લે છે, અને એ સ્વાદ લેતી વખતે એને સુખ કે દુઃખ? અત્યારે આપણે પરમાર્થની વાત નથી કરતા, એક સાધારણ સુખ કે દુઃખ, સુખ થયું ને, હવે એને લૌકિક જેને સુખ કહેવાય એ સુખ થયું, કેમ કે એને ખૂબ ઈચ્છા હતી અને એ વસ્તુ એને મળી એનો હવે આનંદ લે છે, બરાબર. આને આપણે જીવનમાં કોરિલેટ કરજો કે સમજો મને ડોક્ટર થવાની ખૂબ ઈચ્છા હતી નાનપણથી જ, અને મેં ખૂબ મહેનત કરી, 25 વર્ષ ભણ્યો ને અડધી મારી જિંદગીમાં ઘસાઈ ગઈ, ખ્યાલ આવે ને, અને છેલ્લે મને ડોક્ટરની ડિગ્રી હાથમાં આવી, તો સુખ કે દુઃખ? સુખ થયું ને, કે જે મારી ચિરકાલની ઈચ્છા હતી એ આજે પૂરી થઈ. આપણા પણ જે ટાર્ગેટ્સ આવી હોય કે જે પ્રોજેક્ટ આવી હોય એ અમુક પ્રોજેક્ટ સમીરભાઈ આપણો એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આપણે પૂરો પાડ્યો અને આજે હું એનાથી જે મારી ચિરકાલની ઈચ્છા હતી કે પ્રોજેક્ટ સક્સેસફુલ થાય એ આજે પૂરો થયો. તો સુખ કે દુઃખ? સુખ. ટોડરવેલજી શું કહે છે કે અરે એ જીવને પહેલા એ તીવ્ર ઈચ્છાની આતુરતાનું ખૂબ દુઃખ હતું ને, જો ખૂબ ભૂખ લાગી હતી એ સુખ કે દુઃખ? એ દુઃખ છે, દુઃખ છે કે નહીં? એને ખૂબ ભૂખ લાગી હતી તો ત્યાં આતુરતાનું વેદન થઈ રહ્યું છે કે નહીં? તો એ વેદન છે એને ખૂબ દુઃખ હતું. એ દુઃખ પેલું રસ ગુલાબજાંબુ કે જે પણ મળવાથી એને એ એક દુઃખ એને શાંત થયું, એ આકુરતા એને શાંત થઈ ગઈ. ખ્યાલ આપી? એક આકુરતા એને શાંત થઈ તો એ જીવને દુઃખ બંધ થયું, એનો એને સુખનો આભાસ થાય છે કે ત્યાં મને સુખ થયું. ખ્યાલ આવ્યો? ત્યાં ખરેખર સુખ છે જ નહીં. એ તો એને તીવ્ર જે દુઃખ હતું એ દુઃખ દૂર થયું એટલે એને સુખનો ભાસ થાય છે. અને ત્યાં એક ઈચ્છા પૂરી થઈ ત્યાં તો બીજી અનેક ઈચ્છા ઉત્પન્ન રેડી જ છે. ખ્યાલ આવે છે? તો એ જીવને ક્યારેક એવું સિચ્યુએશન આવતી જ નથી કે એની ઈચ્છાઓ બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય. કોઈ જીવને એવી સિચ્યુએશન જે સંસારમાં ક્યારે આવતી જ નથી કે બધી ઈચ્છા પૂરી થઈ જાય અને સંપૂર્ણ સુખી થઈ જાય. જો અહીંયા આગળ વાંચ્યું તો શું કહે છે કે એ જગત એને જગત સુખ માને છે. એ જે એને વિષય મળ્યા ઈચ્છા અનુસાર જે એને વિષય મળ્યા એને જગત સુખ માને છે, પરંતુ એ સુખ નથી, એ દુઃખ જ છે. કારણ કે પ્રથમ તો સર્વ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણ કોઈને પણ બની આવતા નથી. સર્વ પ્રકારની ઈચ્છા પૂરી થાય એવા કારણો કોઈને બની આવતા જ નથી. જો જીવને ઈચ્છા ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થનારી ઈચ્છા એ કર્મને આધીન છે કે જીવના પરિણામ છે? જીવના પરિણામ છે, બરાબર. એ જે ઉત્પન્ન જે થાય છે ઈચ્છા એ જીવના પરિણામ છે. અને જે વસ્તુ મળી, જે વસ્તુ એને મળી ભોગવવા માટે, એ જીવના પરિણામ છે કે કર્મને આધીન છે? એ કર્મને આધીન છે. તો જેટલી જેટલી જીવને ઈચ્છાઓ થાય છે સામે એવી વસ્તુઓ એને મળવી ઇઝ નોટ ગેરંટીડ, ક્યારે મળેવી અને ક્યારે નો બી મળે. તો જ્યારે મળે ત્યારે જીવ એમાં સુખ માને છે અને જ્યારે ન મળે તો જીવ એમાં જ દુઃખી થયા કરે છે. એ ઈચ્છાનો પણ એક પીરિયડ હોય ને કે ભાઈ મને તીવ્ર ઈચ્છા છે પૂરી ન થઈ, હશે નિરાશ થઈને પછી અન્ય વસ્તુ પર અન્ય ઈચ્છા પર દૂર થઈ જાય છે ને, આવું વસ્તુ સ્વરૂપ છે. તો સુખ માને છે સંસારમાં પણ ક્યાંય સુખ મળતું જ નથી અને નિરંતર અલગ અલગ વિષયમાં એ સુખ ગોતવાની કોશિશ કર્યા કરે છે. જો આગળ સર્વ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો બની આવતા જ નથી. કદાચિત કોઈ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણ બની આવે તો પણ તે સર્વનું યુગપત સાધન થઈ શકતું નથી. એટલે કે સમજો મને પાંચ જુદી જુદી ઈચ્છા છે એટ પ્રેઝન્ટ. સમજો મારે એક મોટું ઘર બનાવવું છે, મારે એક સારું પ્રમોશન જોઈએ છે જોબમાં, મને એક સરસ મજાની ગાડી ખરીદવી છે, મને એક સરસ મજાનો કઈ હાર આદિ લેવાનો છે. આ પાંચ વિકલ્પ આપણા માઇન્ડમાં ઓલવેઝ હોય ને, પાંચ વસ્તુ એક સાથે આપણા માઇન્ડમાં ચાલતી હોય છે. મને આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ છે. હવે બધી વસ્તુ તો પૂરી થતી નથી અને કોઈ એકાદ, સમજો બે વસ્તુ એક સાથે પૂરી થઈ જાય તો જીવ બે વસ્તુ ભોગવી શકતો નથી. સમજો ખૂબ ભૂખ પણ લાગી છે અને મને ગાડી બી ખરીદી છે, ઇમેજિન કરો. હવે ગાડી ખરીદી થોડું લોંગર ટર્મ ગોલ છે ને, તો પહેલા ક્યાં ફોકસ કરીએ? હવે પહેલા ભૂખ પર ફોકસ કરો. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો બધી વસ્તુ એક સાથે ભોગવી પણ શકતો નથી, એક એક કરીને ભોગવવું પડે છે. તો જો સર્વનો યુગપત સાધન થઈ શકતું નથી, તેથી જ્યાં સુધી એકનું સાધન ન હોય ત્યાં સુધી તેની વ્યાકુળતા રહે છે. જ્યાં સુધી એની ઈચ્છા અને અનુસાર એને બહારના સંયોગો ન મળે ત્યાં સુધી એની વ્યાકુળતા જ રહે છે. અને એનું સાધન થતા તે જ સમયે અન્યના સાધનની ઈચ્છા થાય છે. કોઈ એક ઈચ્છાને અનુસાર કંઈ સંયોગો મળી પણ જાય એ જ સમયે નવી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે વળી તેની વ્યાકુળતા થાય છે. કોઈ છોકરો હોય નાનકડો, હજી સમજો 10th પાસ કર્યું, બહુ સારા માર્ક આવ્યા 90% કે જે પણ હોય 95, મીઠાઈઓ આપણે વેચી ઘરે, છોકરાને સારા માર્ક આવ્યા, સારા માર્ક આવ્યા, તો પતી ગયું ત્યાં. તરત પાછું ઉત્પન્ન થાય છે કે હવે આગળ શું કરશો, હવે આગળ આ કોમર્સ લેશો કે સાયન્સ લેશો કે અને આગળ કેટલા પર્સન્ટ લાવશો, એ નિરંતર ચાલુ છે. નેવર એન્ડિંગ ફાઇટ છે એવું છે. એટલે અન્ય ઈચ્છા, અન્ય સાધનની ઈચ્છા થાય છે ત્યારે વળી તેની આકુલતા થાય છે. એક સમય પણ નિરાકુળ રહેતો નથી, તેથી તે મહાદુખી જ છે. આ કોણ મહાદુખી છે? આપણે બધા જીવો, ચારે ગતિના જીવો. આ ચારે ગતિના જીવોના સામાન્ય દુઃખનું વર્ણન છે. તિર્યંશનો જીવ કેમ ન હોય? સમજો કીડીનો જીવ હોય, એને એક સાકરનો દાણો મળી પણ ગયો તો એની જગ્યાએ મૂકી આવે, પછી શું કરે? તરત બીજો ગોતવા નીકળી જાય. એને તો સંગની નથી, એને મન પણ નથી. પણ આ જીવને અનાદિકાળની આવી ઈચ્છાની સામે રિસ્પોન્સ એક્શન છે, ખ્યાલ આવે? એને એવું જ વિચારસરણી ચાલે છે, કેમ કે બહારમાં જ્યાં સુખ માહ્યું છે તો નિરંતર બહારના વધારે સંયોગો ભેગા કરવાની કોશિશ કરે છે. બસ આપણે આને અહીંયા રોકીએ છીએ. બાકી બધું ડિટેલમાં તમે વાંચજો. આ ચાર પ્રકારની ઈચ્છાને રિલેટેડ, એમાં જો ત્રણ પ્રકારની ઈચ્છાને તો આખી દુનિયા જ પાપ માને છે, એટલે આખી દુનિયા એ દુઃખ માને છે, એટલે એમાં કઈ નવીનતા નથી. જે ચોથી ઈચ્છા છે કે પુણ્યના સંયોગમાં પણ જીવને દુઃખ છે, જયારે જીવ એ ગુલાબજાંબુ ભોગવી રહ્યો છે ને ત્યારે પણ દુઃખી છે. એ કેવી રીતે? એને તો સંસાર સુખ કહે છે પણ તો પણ એ દુઃખ છે. કેવી રીતે? કેમ કે ત્યાં માન્યતા એમ છે કે આનાથી મને સુખ આવે છે, પણ ખરેખર એ જે દુઃખ ઘટ્યું એનો સુખનો આભાસ હતો, અને ત્યાં જીવ પોતાના આત્માને ભૂલીને ત્યાં દુઃખી જ છે, ખ્યાલ આવે? તો આ રીતે આ મોક્ષનાથ પ્રકાશક બહુ સુંદર રચના છે, એ ખરેખર વાંચવા યોગ્ય છે. આમાં જાણે આપણી જ વાત ન કરી હોય, એવી રીતના આપણી ભાષામાં આપણી જ વાત કરી હોય એવું કોરિલેશન બેસે છે. એટલે જે જીવે, જે આપણે તત્વ વિચાર કરવાનો છે, જેવી રીતના આ બધા શાસ્ત્ર જે હોય, સમય સારા દી અથવા પ્રશ્નોત્તર માળા, એમાં તો સિદ્ધાંત કહી દીધા હોય, પરિભાષા આદિ કીધી હોય, એના પર એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે જાતે વિચારવાનું હોય, ચાલે એનું ભાવભાષણ આપણે જાતે કરવાનું હોય. જયારે મોક્ષવાળ પ્રકાશકમાં તો જાણે આપણા જ વિચાર ન લખ્યા હોય, એ જ આપણું આખું વર્ણન છે. એને જાણે વાંચતા જઈએ અને એમ થતું જાય કે હા, તો જો મારી જ વાત કરી, જો આવું મને પણ થાય છે. આપણા ઇનર થોટ્સ પંડિતજીએ રીડ કરીને જાણે લખી ના નાખ્યા હોય એવું આપણને એમાં ફિલિંગ આવે છે. તો જો આપણે ફરીથી આવી જઈએ આત્માનું શાસન. તો આ ગાથા શું કહે છે? આશારૂપી ખાઈની અગાધતા. આ ઈચ્છારૂપી ખાઈ કેવી છે? અગાધ છે, એનો કોઈ એન્ડ નથી. જો અર્થ, આશારૂપી ખાન નિધિઓ સે ભી અધિક ગહેરી હે. નિધિ એટલે ખબર છે? નિધિ એટલે જાણે ખજાનો મળી જાય ને મોટો, એક ખજાનો. એ જેવી રીતના સમજો કે આપણે કઈ ખોદીએ પેલું, તો નીચેથી એનો ઘડો નીકળે ને, હા, એ ઘડાની અંદર દાગીનાને બધું ખજાનો હોય, તો તમે અંદર ખોદો તો એમાંથી એ બહાર નીકળો. આ ઈચ્છારૂપી ખાઈ કેવી છે? કે એ ખાઈની અંદર તમે બધા ખજાના નાખી દીધો તો એ ખાડો પૂરાતો નથી. વહ ભી જિસસે સમાન હો જાતી હૈ, ભર જાતી હૈ, એસા માન રૂપી ધન હી તેરા સચ્ચા ધન હૈ. જો સૌથી પહેલા આ સમાન હો જાતી હૈ એટલે કે આજે ઈચ્છારૂપી ખાઈ સેનાથી ભરાઈ જાય છે? તો સેનાથી ભરાય છે? જો કોઈ પણ વસ્તુથી ભરાઈ શકતી નથી તો સેનાથી ભરાય છે? કે આજે માનરૂપી ધન જે છે તારું, એનાથી એ ખાડો ભરાઈ શકે છે. આપણને લાગે અરે આપણને માન કઈ જાતનો કશાય છે? ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કશાયના નામ છે ને. માન કશાયથી કેવી રીતના ઈચ્છા ભરાય છે? તો જો હું તમને બતાવું, પહેલા ઈ ક્લિયર કરી નાખ્યો. અહીંયા માન એટલે સંતોષ વૃત્તિ જે હોય છે જીવ, એને માન કશાય, એને માન કીધું છે. અહીંયા કશાયના ફોર્મમાં નથી. ક્યાં ગયું? ભાવાર્થમાં જ ક્યાંક છે. સેકન્ડ લાસ્ટ લાઈન. હા, અત સંતોષ વૃત્તિ રખકર ધનાદિ કે લીએ નમ્રીભૂત. નહીં, આ નહીં, એક સ્પેસિફિકલી લખ્યું હતું. હે જીવજી, ઇસલિયે અભિમાન રૂપી ધન કો નવનિધિઓ સે ભી બડા જાનકર સંતોષ ધારણ કરકે ધનાદિ કે લીએ યાચના નહીં કરના ચાહીએ. એટલે તમને ખ્યાલ આવે ને માન સેના અર્થમાં કહે છે, તમને વાંચવામાં તો આવશે. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે જે જીવ સંતોષ ધારણ કરે છે, પોતાની પાસે જેટલા પણ સંયોગો હોય એટલામાં જ જો એ સેટિસ્ફેક્શન માનીને ચાલે છે તો ત્યાં ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી, કંઈ નવું ગ્રહણ કરવાની ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી, તો ત્યાં જીવને એ ઈચ્છારૂપી ખાડો ઓટોમેટિકલી ભરાઈ જાય છે. શ્રીમદજી એમના વચનોમાં આવે છે કે જો તારી પાસે એક રોટલો અને છાશ જેટલું આજનું ગુજરાન કરવા માટે સંયોગો હોય તો તારો સમય હવે આ વ્યર્થના સંયોગોને ભેગા કરવામાં નહીં નાખતો. બધું કેટલું વિચાર કરવાની વસ્તુ છે કે ક્યાં એ વાત શેની કરે છે કે એક રોટલો અને છાશ, અને આપણી પાસે સંયોગો કેટલા છે કે રોજ આપણે 56 ભોગ બનાવીને જમી છે કેટલા છે કે, અને તોય આપણી વૃત્તિ ક્યાં જાય છે? આપણી વૃત્તિ હજી એ સમતાભાવમાં તો છે જ નહીં, પણ હજી કેવી રીતના ભેગા કરીએ, આપણું ફ્યુચર સિક્યોર કરીએ કે કંઈક કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો કંઈક કોઈ બીજા કંઈક નુકસાન થઈ જાય, કંઈક બીજી તકલીફ આવી જાય, ચોરી થઈ જાય, તો બધી રીતે આપણે સિક્યોર હોવા જોઈએ. અરે આ પુણ્યનો ઉદય છે ને એ જ સિક્યોરિટી છે. બાકી તો ગમે તેટલા તમે બહારના સાધનો ભેગા કરો ને તો એનાથી સિક્યોરિટી આવવાની છે, કેમ કે પાપનો ઉદય આવતા બધું ઉડી જવાનું છે. પાપનો ઉદય આવે તો બધી બેંકો ઉઠી જાય છે, તમારા જેટલા પણ સિક્યોરિટીમાં નાખ્યા હોય ને એ હાથમાં નહીં આવે. છે પણ હાથમાં નહીં આવે, કઈ ખ્યાલ આવે. અને સમજો આખો દેશ જ પાયમાલ થઈ જાય, આખો દેશ જ, તો તમારે કઈ સિક્યોરિટી કામ આવે? આપણે તો એમ પણ વિચારવાવાળા છે કે કદાચ એવી ઇમરજન્સી પાછી આવી જાય તો આપણા ઘરમાં સોનું હોવું જોઈએ, આપણે આમ હોવું જોઈએ. જો સૌથી પહેલી વાત છે ને, આપણા પુણ્ય પર ભરોસો રાખવા અને આપણા પાપ પર બી ભરોસો રાખવા. જે પૂર્વ કરેલા પુણ્ય અને પાપના ભાવ છે એ ભોગવવાના જ છે. એટલે જે જાતના પણ સંયોગો આવે એમાં એક જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહેવાની એક પહેલા પ્રેક્ટિસ પાડવી. હમણાં અશ્વિનભાઈના સ્વાધ્યાય થયા, એમણે આઈ થિંક થર્ડ ક્લાસ હતો એમનો, બહુ જ અડધો કલાકનો જે ફર્સ્ટ અડધો કલાક હતો સુપર વેમનો સ્વાધ્યાય હતો એમના. એમાં એમણે એ રીતે વાત ઉપાડી હતી કે જીવ કયા પક્ષમાં ઉભો છે પહેલા એ નિર્ણય કરવો જોઈએ. આપણે કયા પક્ષમાં ઉભા છે? જો બહારની ક્રિયામાં જે ધર્મ માને છે એ તો બહુ દૂરની વાત છે, એને તો દૂર જ જવાય. પણ આપણે સમજો, આપણે બધા મંદિર આદિમાં આવ્યા અને ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, ખૂબ સુંદર પૂજા કરી, અરે આજે તો ખૂબ ભાવ મારે એટલા આવે, આજે તો મજા આવે, તો આ કયા પક્ષમાં ઉભા છે? આજે પુણ્યના શુભ ભાવના પક્ષમાં ઉભા છે એ પર્યાયમાં કે અરે પર્યાયમાંથી મજા આવી, આજના દિવસમાંથી મજા આવી. તો પોતે જ્ઞાયક ભાવ છે, એક ત્રિકાળી વસ્તુ છે એની એને મજા નથી. ખ્યાલ આવે છે? આ મજા કોની આવી કે શુભ અશુભ ભાવની એને મજા કે દુઃખ લાગે છે. ખ્યાલ આવે? તો સૌથી પહેલા તો હું એક એવું જ્ઞાયક દ્રવ્ય છું કે જે બધી વસ્તુમાં બધી જ સિચ્યુએશનમાં ફક્ત જાણનાર રહે છે. એની પહેલા પોતાને માન્યતા કરવી જોઈએ, એ માન્યતા સમય દર્શન છે. બાકી તો જે ભાવો આવવાના છે એ ભાવો, જીવના ભાવો પણ ઓટોમેટિક આવે છે. અને બહારના સંયોગો પણ ઓટોમેટિક એ રીતના જ આવવાના છે. તો એવી જીવને ક્ષમતા, એવી જીવને અંદરથી શાંતિ હોવી જોઈએ. બોલો, આપણે ક્રમબદ્ધ પર્યાયમાં માનીએ છીએ કે નહીં? બોલવા પૂરતું માનીએ છીએ કે નહીં? જો શાસ્ત્રોમાં તો લખ્યું છે, ગુરુદેવશ્રી તો કહે છે, પણ મને મારા પુણ્ય પર ભરોસો નથી, એટલે હું પહેલા બધું જમા તો કરી લઉં. ખ્યાલ આવે છે? આજો આ ગુરુદેવશ્રી હંમેશા એ રીતે પુટ ફોરવર્ડ કરે કે જેને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો હજી ખ્યાલ નથી તો એને ક્રમબદ્ધનો બી વિશ્વાસ નથી. ગુરુદેવશ્રી હંમેશા સ્વભાવથી વાત ઉપાડે, હંમેશા, કે જેને પોતાના સ્વભાવનો ખ્યાલ નથી તો હું જ્ઞાતા પુરસ્કાર છું એવું ક્યાં એને ખ્યાલ છે? અને એવું જ્યાં ખ્યાલ નથી તો દરેક પર્યાય એના ક્રમમાં આવવાની છે, એના સંયોગો પણ એ જાતના આવવાના છે, પુણ્યપાપના ભાવો પણ એ જાતના આવવાના છે. એ જીવ ક્યાં માને? આ તો સિદ્ધાંતમાં ખાલી બોલી દેવું વસ્તુ જુદી છે, અહીંથી પણ આ વાંચ્યું એ ખાલી પાછું કહી દેવું એ વસ્તુ જુદી છે. અને જીવને અંદર વિચાર ચિંતનમાં જે સિદ્ધાંતોની દ્રઢતા થતી જાય, એ સિદ્ધાંતો આમ જ છે, આ વિશ્વ આમ જ કામ કરે છે, આમ જ સાચું છે, એવી અંદરની દ્રઢતા હોવી એ વસ્તુ જુદી છે. બોલો, આજે જ જે રીતે મેં કહ્યું, અહીંયાથી આપણે વાંચ્યું બી કહ્યું, સિદ્ધાંત શું છે કે જે સંયોગોને બહુ ભેગા કરવાના ભાવ કરે છે એને હંમેશા સંયોગ મળતા નથી, એવો સિદ્ધાંત છે. આ કર્મ સિદ્ધાંત છે, જેની પાસે બહુ સંયોગ, બહુ પુણ્યનો ઉદય છે ને, એ પુણ્યને ઉદયને ભોગવવાના ભાવ જે કરે એનાથી પુણ્ય હવે દૂર થઈ જાય, અને જે એ પુણ્યને ઉદયને ત્યાગવાનો ભાવ કરે છે એને પુણ્ય આવીને પડ્યું રહે છે. આ સિદ્ધાંત છે, ઇટ ઇઝ કાઉન્ટર ઇન્ટ્યુટિવ. જેને જોઈએ છે એને નથી મળતું, અને જેને નથી જોતું એની પાસે આવીને ઉભું રહે છે. હવે આપણે આ સિદ્ધાંત તો જાણ્યા શાસ્ત્રમાંથી, બોલો હવે શું કરશું? આપણે જીવનમાં એને કેવી રીતના લાવશું? આપણું જીવન એ જાતનું રિફ્લેક્ટ થવું જોઈએ ને, તો ખબર પડે કે હા, આપણે સિદ્ધાંતને પચાવ્યું છે, માન્યું છે. ખ્યાલ આવે છે? જો ફરીથી આ વિષય પર પાછા આવી જઈએ, શું કહે છે કે આ ઈચ્છારૂપી જે ખાય છે એ સેનાથી પૂરાય છે? કે જીવના સંતા ભાવથી એ પૂરી શકાય છે. બાકી તો એ સંયોગોથી એને ગમે તેટલી ભરવાની કોશિશ કરો એ ક્યારેય ભરાતી નથી. જો ભાવાર્થ, ધનાદિની ચાહ હી આશા હૈ. ધન આદિ, આદિમાં બધું લઈ લેજો, ખાલી ધન નહીં પણ બીજા બધા સંયોગો આદિ બધું, સારું ઘર મકાન, તમને ખ્યાલ છે 24 જાતના પરિગ્રહ કહેવાય છે, 24 જાતના પરિગ્રહ. આ તો ખાલી બહારના સંયોગોની વાત કરીએ, એ 24માંથી 14 અંતરંગ પરિગ્રહ છે અને 10 બહિરંગ પરિગ્રહ છે. એ 14 અંતરંગ પરિગ્રહ કયા કયા છે? મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, અને 9 કષાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીભેદ, પુરુષભેદ, તપુરુષભેદ, બરાબર. અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહ છે. હવે એની જુદી જુદી પરિભાષા આવે છે ઘણી જગ્યાએ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, દાસ, દાસી, પછી કપડું, વાસણ, અને જમીન અને ઘર આદિ, બરાબર. આ જાતના બહિરંગ પરિગ્રહ છે. તો અહીંયા તો ખાલી ધન આદિ કહી દીધું, ખ્યાલ આવે? તો એમાં બધા જ પરિગ્રહ લઈ લેવા. બહિરંગ તો આપણે સમજી પણ લઈએ કે ચલો દાસ દાસીની ઈચ્છા કરી, ઘર, કપડું, વાસણ આદિની ઈચ્છા કરી, એ તો ઈચ્છારૂપી ખાય છે, સમજ. પણ અંતરંગ પરિગ્રહ પણ ઈચ્છારૂપી ખાય છે. બોલો, મને એ જાતના ભાવ વધારે આવે એવી ઈચ્છા કરવી, સમજો. આપણને ખૂબ કોઈના પ્રત્યે શુભ ભાવ આવે છે, એવા જ ભાવ મને આવવા જોઈએ, આવા જ ભાવ મને આવ્યા કરે, આ જાતની ઈચ્છા પણ એ ઈચ્છારૂપી ખાય છે, સમજો. આજે મને ભગવાનની ભક્તિનો ખૂબ ભાવ આવ્યો, આવો ભાવ તો રોજ આવવો જોઈએ, તો આ ઈચ્છારૂપી ખાય છે. ખ્યાલ આવે? જીવનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, અને એ ભાવ એક સમયની રાગાદી રૂપ પર્યાય છે એમ એ જીવ ભેદ જ્ઞાન નથી કરતો. ત્યાં એ રાગમાં અટકી જાય છે કે આવા જ ભાવ મને જોઈએ, મને આવ્યો, મને આવા જોઈએ. તો એ રાગને પોતાનું સ્વરૂપ માન્યું તો એને એ તો સંસારમાં જ છે ને. હજુ જો ફરીથી આવી જઈએ, ધનાદી કી ચાહ હી આશા હૈ ઓર આશારૂપી ખાઈ નવનિધિઓ સે ભી જ્યાદા ગહેરી હૈ. આ નવનિધિ શું છે કોઈને ખબર છે? હા, ચક્રવર્તી ને નવ પ્રકારની નિધિ હોય છે. હા, એક 14 અલગ અલગ રત્ન કહેવાય અને નવ નિધિ હોય. જેવી રીતના ચક્રવર્તી પાસે સોના ચાંદી એ તો છે જ, મહેલો તો છે, એની પાસે સેના છે, એની પાસે હાથી ઘોડા છે, તો એની પાસે 96 કરોડ પાયલટ એ પણ એની નિધિ કહેવાય. એની પાસે 96 કરોડ ઘોડા, 84 લાખ હાથી એ પણ એમની નિધિ છે. એમની પાસે એક ચમર રત્ન હોય, ચક્ર રત્ન છે, પછી દંડ રત્ન છે, એવા બધા રત્ન કહેવાય. એમની જે પટરાણી હોય એ પણ એક રત્ન છે, એના સેનાપતિ એક રત્ન છે, એની પાસે એક શું એક ગૃહમંત્રી એવું એક કહેવાય છે, નામ ભૂલી ગયું, પણ એ પણ એક એમનું રત્ન છે. એટલે જે પણ સમજો કે આખા સેનાની વ્યવસ્થા આદિ કરવી હોય તો એ રત્નને કહે કે ભાઈ તમે કહો એટલે કરી નાખે. એમ જાણે દૈવી જાદુ હોય એ નજ. તો એ જાતની આખી ચક્રવર્તીની એનો વૈભવ છે. આપણે ચક્રવર્તીના વૈભવની પણ ક્યારેક વાત કરવી જોઈએ તો જરા ખ્યાલ આવે કે આપણી પાસે શું છે અને કેટલો એક મનુષ્ય પાસે હોઈ શકે. ખ્યાલ આવે? આપણે તો એક 2 BHK નું ઘર હોય એમાં પણ આપણે આમ લાગે કે હા હવે આ જરા પેલું 1 BHK નું તો એની પહેલા 2 નું જરા સારું થયું. હવે બરાબર ચક્રવર્તીની 96,000 તો રાણી હોય એ તો ખ્યાલ છે ને આપણને. એ બધાના 96,000 મહેલો જુદા જુદા હોય અને એ મહેલ આપણા સિમેન્ટ કોન્ક્રીટથી ન બનેલા હોય, એ બધા મહેલો મણિરત્નના બનેલા હોય. ચક્રવર્તીનો પોતાનો મહેલ પાછો જુદો, એ સ્ફટિક મણિથી બનેલો હોય. ખ્યાલ આવે? અને એના 96 કરોડ પાયદળ ક્યાં રહેતા હશે? આપણે ભારતનું પોપ્યુલેશન કેટલું? 140 કરોડ. અને ચક્રવર્તીની સેનામાં પાયદળ સૈનિકો કેટલા? 96 કરોડ. બોલો, કોરિલેશન કરો. ખ્યાલ આવે ને? આપણે તો મગજની બહારની વાતો છે બધી. તો એ બધાના રહેવાના એક એક ઘર તો હશે કે નહીં? આ બધી ચક્રવર્તીની એનો વૈભવ છે. એની ભરત ચક્રવર્તીની તમે સ્ટોરી વાંચો ને તો એના સૌથી 2 મોટા પુત્ર હતા, એક અર્ધકીર્તિ સૌથી મોટો પુત્ર અને પછી આદિરાજ. આદિરાજ એનાથી નાના. તો એ 2 જયારે નાના નાના હતા તો એક દિવસ રાજમહેલમાં આવી ગયા કે અમે પણ તમારી સેવા. એટલે બધાને જોયું કે ભાઈ બધા ભરત ચક્રવર્તીની સેવા કરે છે, કોઈ કંઈક ગિફ્ટ લઈ આવ્યું, કોઈ કંઈક પગ બતાવ્યું, કોઈ કંઈક કંઈક કર્યું. તો એ 2 છોકરાઓ, અમે પણ તમારી સેવા કરશો તો અમે શું કરી શકીએ તમે કહો. તો ભરત ચક્રવર્તી એમને ટાસ્ક આપ્યું કે તમારે 2 મારી 2 બાજુમાં ઉભા રહેવાનું, એક બાજુ આદિરાજ, એક બાજુ અર્ધકીર્તિ. તો મહામંત્રી એમને પૂછ્યું કે ભાઈ તમે કામ તો આપ્યું પણ એમને કંઈ કોમ્પેન્સેશન આપવું પડશે ને, કે એમને થોડી કંઈ કામ લેવાય કોઈની પાસે, તો શું કોમ્પેન્સેશન આપશે? તો શું કોમ્પેન્સેશન આપ્યું હશે કે ચાલો એ 2 ને આજથી મારા તરફથી 1 કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા. સેના માટેની? આ 2 બાજુ ઉભા રહેવાય. કેટલી? 1 કરોડ સ્વર્ણ મુદ્રા 1 કલાકની. આપણા ઘરે ગોલ્ડન કોઈન કેટલા હશે? ખ્યાલ આવે છે કે નહીં? આજે આ ચક્રવર્તીનો વૈભવ આવો હોય અને એવી નિધિ પણ જો ઈચ્છારૂપી ખાડામાં ભરવામાં આવે તો હવે મને કોઈ ચક્રવર્તી જ્યાં સુધી સંસારમાં છે શું એને ઈચ્છા નહીં થતી હોય? એની પાસે તો આટલા સંયોગો છે ને, તો એની ઈચ્છા બંધ થઈ ગઈ કે ના? એને પણ ઈચ્છાઓ તો છે ને, તો આખો 6 ગણ શું કામ જીતવા જાય છે? ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ ગમે તેટલા બહારના સંયોગો કેમ ન હોય આ ઈચ્છારૂપી કાળો એ સંયોગોથી ક્યારેય ભરાતો નથી. ચલો આગળ વાંચીએ છીએ શું કે છે. નિધિઓ કે નિદાન સે ધનાદિ નિકાલને પર ભી વહ ખાલી નહીં હોતા, પરંતુ કદાચિત ઉસકા ભી અંત આ જાય. કોનો? નિધિઓ નો. લેકિન ધનાદિ કી ચાહરૂપી આશા કા કોઈ થાન નહીં. બોલો કેટલા થઈ જાય તો ઇનફ છે આપણા માટે આ ભાવમાં? આપણી પાસે કેટલા ટાર્ગેટ શું છે આપણે? કેટલા થઈ જાય તો ઇનફ છે કે એના પછી હવે હું કાંઈ જ નહીં કરું, બસ હું ખાલી ધર્મ ધ્યાનમાં જ જોડાઈ જઈશ. કોઈ ટાર્ગેટ હોતો જ નથી, કેમ કે મૂવિંગ ટાર્ગેટ છે. એક અચીવ કરો તો પછી બીજો ટાર્ગેટ સેટ થઈ ગયો, ખ્યાલ આવે. એનો કોઈ અંત નથી. જો નવ દીધિયા મિલને પર ભી આશારૂપી ગડ્ઢા ખાલી હી રહેતા હૈ, ઇસસે જ્ઞાત હોતા હૈ કે ઉન નિધિઓ સે ભી અધિક અથાહ આશારૂપી ગડ્ઢા હૈ. તો એ જીવ સંતોષ વૃત્તિ કે ધારણ, સંતોષ વૃત્તિ કે કારણ યાચનારૂપ નમ્રતા અર્થાત દીનતા કા અભાવ હી માન હૈ. જો આ જે પરિભાષા હું કહેતો ને, માન શું છે કે એ જે યાચનારૂપી, જે યાચનારૂપી દીનતાનો ભાવ છે ને, એનો અભાવ, એનો અભાવ, સંતોષ વૃત્તિ, બસ એ જ માન છે. અહીંયા માન એટલે જાણેલું માન કશાય નહીં, અહીંયા માન એટલે પોતાના સમતાનો ભાન હોવું બસ. ઓર ઇસ માનરૂપી ધન કા પ્રમાણ ઇતના અધિક હૈ કે વહ આશારૂપી ખાન કે સમાન હો જાતા. એ જે સમતા ભાવ છે એનું પ્રમાણ એટલું અધિક છે કે એને નાખતા ઓલો આશારૂપી ખાડો પુરાઈ જાય છે. ઇસ માનરૂપી ધન કે હોને પર આશા કી અધિકતા નહીં હોતી. જો આ માન એટલે શું છે? સમતા ભાવ જેને છે એને ઈચ્છા ઉત્પન્ન જ નથી થતી. આમાં ટોડરમલજીએ મોક્ષાંત પ્રકાશકમાં પણ કહ્યું છે કે ઈચ્છાનું ઉત્પન્ન ન થવું એ જ ખરેખર સુખ છે, અને ઈચ્છાની ઉત્પત્તિ થવી એ જ જીવને દુઃખ છે. કઈ જાતની ઈચ્છા છે એ પણ આપણને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને, એ પણ દુઃખ છે. જો થોડી ઊંચી વાત કહી દીધી પણ વિચાર કરજો. જે સોગાનીજી કહે ત્યારે હું સ્વયં પરમાત્મા છું તો મારે સમ્યક દર્શન પ્રગટ કરવાની શું વિકલ્પ? એને થવું હશે ત્યારે થશે. જો આ ભૂમિકા એટલે અત્યારનો વ્યવહારની વાત ચાલે છે, મેં તમને ખાલી ઊંચી પરમાર્થની વાત કહી દીધી પણ એનાથી સ્વચ્છંદ ના થવું, ખ્યાલ આવે ને? જો ઇસ માનરૂપી ધન કે હોને પર આશા કી અધિકતા નહીં હોતી, ઇસલીએ અભિમાનરૂપી ધન, આ અભિમાન એટલે તું માન હશે એટલે સંતોષ વૃત્તિ, અભિમાનરૂપી ધન કો નવ નિધિઓ સેવી બડા જાનકર સંતોષ ધારણ કરકે ધનાદિ કે લીએ યાચના નહીં કરના ચાહીએ. જો આપણા જીવનમાં આપણી પાસે સમય બહુ લિમિટેડ છે અને એને ક્યાં નાખવો એ આપણી ચોઈસ છે. જો એને આપણે બહારના સંયોગોને મેળવવામાં જ વ્યર્થ ખર્ચી નાખશું તો એનો તો કોઈ અંત જ નથી. એની બદલે એ જ સમયને આ ક્યાંથી સંતોષ ઉત્પન્ન થાય છે કોના આધારે? આ મુનિરાજોના જંગલમાં શું સંયોગો છે એની પાસે? 22 પ્રકારના પરિષા હોય છે જંગલમાં. નગ્ન દિગંબર છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે, મચ્છરો કરડે છે, તડકો છે, ગરમી છે, વરસાદ છે, બધી જ જાતની પ્રતિકૂળતા છે કે નહીં શારીરિક? ત્યાં આપણે તો અહીંયા બધા સુખ સુવિધામાં અંદર, વરસાદ બહાર હોય તો આપણે અહીંયા બધું બાંધેલું છે, આપણે અંદર છે, ખ્યાલ આવે કે નહીં? ગરમી થાય તો આપણે અહીંયા એસીમાં અંદર છે, ઠંડી લાગે તો આપણે એટલે ગરમ કપડાની અંદર સુરક્ષિત છે. એ આપણે બહારના શારીરિક દુઃખોને દૂર કરવાની કોશિશમાં અંદર સુરક્ષિત પોતાને માનીએ છીએ. મુનિરાજ શું કરે છે? મુનિરાજ આવી રીતના દરેક પરિષાઓને ઓપન છે પણ અંદર ક્યાં સુરક્ષિત છે? કે આ હું આત્મા છું એ પોતાની માન્યતામાં, પોતાના ધ્યાનમાં સુરક્ષિત છે. એ પોતાના આત્માની ઉપયોગ બહાર જ નથી લાવતા તો પછી બહારથી એમને દુઃખનો શું અનુભવ થાય? ખ્યાલ આવે છે કે નહીં? તો ક્યાં પોતાને સુરક્ષિત કરી શકાય છે એ પહેલા જાણવું ઇમ્પોર્ટન્ટ છે. તો જો એ સંતોષ કરકે ધનાદિ કી યાચના નહીં કરના ચાહીએ, ક્યોંકિ આશા કી પૂર્તિ કે લીએ ધનાદિ કી યાચના કી જાતી હૈ और निधान पाकर भी आशा नहीं मिटती तो थोड़े धन से कैसे मिटेगी। जेटली अपनी पास संयोगों की व्यवस्था है एटला की आजीवनी इच्छा क्यारे पूरी थवानी नहीं। अतः संतोष वृत्ति रखकर धनादि के लिए नम्रीभूत नहीं होना यही परिणाम उपादेय है। यही परिणाम उपादेय है। अपना जीवन में अपन आ संयोगों ने भेगा करवा माटे अपनो व्यर्थ समय न खर्चो अने एने आ पोताना संतोष भाव में नम्रीभूत करवो एक परिणाम उपादेय छे। अहीं स्टॉप करिए आगळनी गाथा आगे लेती बेन चला। निज निधि निज में बताई यह आनंद उपहार है इसके लिए जिन वाणी मां को वंदना शतवार है वंदना शतवार है। बोलो अंतर्मुख मुद्रा सर्व जिनेन्द्र भगवान नो द्वादशांगी जिनवाणी मात नो वन में विचरता भावलिंगी संतो नो अपना अनंत उपकारिषी कहान गुरुदेव नो प्रशमूर्ति भगवती मात नो सत्य सनातन दिगंबर जय धर्म नो।